आचार्य जिन शासनों ने तिकरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न त्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
कमंत भद्राचार्य रचित रत्नकरंड श्रावक आचार्य पर डॉक्टर हरिभाईना प्रवचन चारित्र अधिकार मां श्लोक 47 पछी श्लोक 48 अने 49 उपर प्रवचन।
આ બધું પરમાણુનું સાયન્સ છે, આ બધું એટમિક સાયન્સ છે, આપણે એમ લાગે આમ કેમ બધું આ બધું એટમિક સાયન્સ છે, આપણે જૈન દર્શનની અંદર આ વાતો બહુ સુંદર આવતો એટમની વાતો જમણાથી આપણે તો આ બધી એટમિક સાયન્સની બહુ વાતો થયેલી છે। તમે જો કઈ ભાવ કરો છો એ પ્રમાણે એ પરમાણુ આપણને આવે છે, આવું કેવી રીતે બનતું હશે, કદી એવો એટ્રેક્શનનો નિયમ છે, એવા એટ્રેક્શનના નિયમો છે। કેમ કે જેમ આપણે એમ કહીએ કે મેગ્નેટ હોય તો તમે જ્યાં લટકાવો તે નોર્થ પોલ જે હોય એ તરફ જ એની સોઈ જવાની, કેમ કે કોઈ નોર્થ પોલ મેગ્નેટ કોઈ જોયો નથી, પણ મેગ્નેટિક ફોર્સ ત્યાં છે, વી એક્સેપ્ટ ઇટ। તો એ પ્રમાણે દરેકે દરેક પરમાણુ જે છે, આપણે અત્યારે એટમિક જયારે વાત કરીએ એટમ આખા એટમની જયારે સ્ટ્રકચરની વાત કરીએ તો દરેકે દરેક એટમની અંદર એક ન્યુટ્રોન ઇલેક્ટ્રોન અને પ્રોટોન્સ ત્રણ હોય છે, ત્રણે ત્રણની કેટલી ગતિ હોય છે, પ્રત્યેક એટમની અંદર ગતિ હોય છે। આપણે કહીએ કે આ મને દેખાય પણ ભાઈ તને ન દેખાય, એથી કરીને નથી કે આની અંદર ક્યાં છે ગતિ, ભાઈ આ એક એક પરમાણુ ગતિ છે, તારી પાસે જોવાને માટે સાધન નથી, પણ એકે એક જેમ પરમાણુ છે તો એકે એક એટમની અંદર ઇલેક્ટ્રોન્સ પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સ ત્રણ છે, તો એની ગતિ ની જયારે આપણે માપ કાઢીએ ત્યારે એનું આપણે ઇમેજિન ન કરી શકીએ એટલી ગતિ છે। જેમ ઇલેક્ટ્રિસિટી છે એ વાયર જે છે એની અંદર પરમાણુની ગતિ છે, તીવ્ર ગતિ છે, આપણે અડીએ તો અમને શોક લાગે એટલી બધી તીવ્ર ગતિ છે। પ્રવાહ છે ને, પ્રવાહ છે ને, તો ગતિ છે એની અંદર, બહુ સૂક્ષ્મ પરમાણુ છે એક પરમાણુ। આપણે જે જૈન દર્શનમાં જે પરમાણુની વાત કરી છે આ એક નખની અંદર અનંત પરમાણુ છે, એક નખ, એક નખમાં એટલા સૂક્ષ્મ પરમાણુઓ છે, એક એક પરમાણુની અંદર આટલી શક્તિ છે। ખરેખર જો વર્તમાન સાયન્સ પ્રમાણે જોઈએ આ ટેબલ સ્થિર છે જ નહીં, આ ટેબલ જ નથી, ખરેખર તો પ્રત્યેક પરમાણુ છે એ લાગેલા છે અને પ્રત્યેક પરમાણુ ગતિશીલ છે, એટલે ખરેખર તો આ એક મોટી એનર્જી છે, આ એક એનર્જીનો પિંડ છે, આ તો વર્તમાન સાયન્સ કહે છે। એ આપણે ત્યાં મોટું એટમિક સાયન્સ છે, એમાં કહે છે કે તમે જેવો ભાવ કરો સારો કે ખોટો એ પ્રમાણે તમને આ પરમાણુ આવે છે, અને એ પરમાણુમાં એટલી શક્તિ છે કે એ પ્રમાણે તમને પછી એનું પરિણામ દેખાડે છે। અને આપણે જોઈએ દુનિયાની અંદર ચારે બાજુ નજર કરીએ આ આપણને દેખાય, આ વસ્તુ આપણને દેખાય છે, કેમકે પોતપોતાના જે કઈ કર્મ લઈને જીવ આવ્યો છે તે પ્રમાણે અહીંયા એની સગવડતા બુદ્ધિ આ તે બધું મળે આપણને. દરેક જીવને જુદું જુદું, આ તો લોજિકલ વાત છે. એક જ મા બાપના ત્રણ બાળક હોય, બધાને હરકું ખાવામાં આપવામાં આવે, બધાને એક જ નિશાળમાં ભણવામાં આવે, છતાં દરેકે દરેકની પ્રકૃતિ જુદી. પછી મા બાપને કોઈ ઉપર ઓછો પ્રેમ કે કોઈ ઉપર વધારે પ્રેમ એવું નથી, છતાં જુઓ દરેકે દરેકની પ્રકૃતિ જુદી. આવ્યું ક્યાંથી? પણ સામાન્ય વિચાર કરીએ, આ બધું પરમાણુ સાયન્સ છે. આપણે ત્યાં પરમાણુ આપણે તો એવું છે, હમણાં તો એમ વાત આવી કે છેલ્લામાં છેલ્લો જયારે આપણે હેરિસ કોમેટ આગળથી જે પસાર થયું આ યુરોપની અંદર, એની ગતિ કલાકની 1,00,000 માઇલ હતી. આપણે ત્યાં તો પરમાણુની ગતિ 50 માઇલ 1 સેકન્ડ નીકળી છે. હવે એ ગતિ જયારે શોધાશે, 10-25 વર્ષ પહેલા હું એમ વાત કરું કોઈને કે 1 મિનિટમાં 1,00,000 માઇલની ગતિ કરી શકીએ એવા યાન અમારી પાસે છે, તો આપણે કોઈ માનવા તૈયાર થઈએ નહીં. અત્યારે આપણે માનવા તૈયાર થઈએ છીએ, કેમ કે છે એમ આપણી પાસે આ સાયન્સ છે. એની અંદર એક પરમાણુ છે, એની ગતિ આંખ નીચી એટલી વારની અંદર કરોડો માઇલ જઈ શકે. જૈન દર્શનનો તહેવાર બહુ સ્પષ્ટ કહે છે કે એક પરમાણુ એક સમયની અંદર 14 રાજલોકમાં જઈ શકે. આપણે જ્યાં બોલીએ છીએ એનો અવાજ 1 સેકન્ડની અંદર 14 રાજલોકમાં ફરી વળે છે. અને હવે એ વાત અત્યારે આપણે નક્કી થઈ છે કે જર્મનીમાં બોલતો હોય ને અહીંયા સ્વિચ ઓન કરીએ એટલે અહીંયા એ જ વખતે આપણે સાંભળીએ છીએ. આ તો બધા આપણે એને ઇલેક્ટ્રિક વેવ પરમાણુ કહ્યું, તો ગતિવાળી વસ્તુ છે. એ ગતિવાળી એની એનર્જી કહો, કંઈક બહુ સૂક્ષ્મ પરમાણુ છે. તો અહીંયા પણ એવા પરમાણુઓ જેવો જેવો આપણે ભાવ કરીએ તેવા તેવા આપણી આજુબાજુમાં પરમાણુઓ છે. એ પરમાણુ આપણે લાગે છે અને એ પરમાણુઓ એ પ્રમાણે આપણને ફળ આપે છે. સારા પરમાણુ સારું ફળ આપે. આપણે ઘણી વખતે જોઈએ કે અકલનું કઈ ઠેકાણું ન હોય, લાખોપતિ હોય અને પેલો અકલ વાળો હોય બિચારો, લાગત નોકરી જ ન મળે, અહીંયા જોબ જ ન મળતી હોય. પીએચડી થયું હોય તો જોબ ન મળે, અહીંયા પીએચડી થયું હોય તો જોબ ન મળે. અને આ શેર બજાર અંદર બેઠો હોય, લાંબી હોય નઈ, લેવા દિયા કરતો હોય, કરવો રૂપિયા કમાતો હોય. હવે રાજકોટ ભાઈ હતા, તેનું નસીબ એકદમ તેજમાં આવી ગયું. એને રોજની 1,00,000 રૂપિયાની આવક હતી. અમારા એક શાંતિલાલ કુશાલ કરીને આપણા છે ત્યાં ગોવાવાળા ગોસલિયા છે ને, હવે એને રોજની કેટલી આવક? 5,00,000 રૂપિયાની, 5-7 લાખ રોજની આવક. કેમ કે એટલું મેંગેનીઝ અને પેલી પોતાની ખાણો રહી, એટલું મેંગેનીઝ કાઢે એટલી બધી એની આવક. હવે કે એ શાંતિલાલ કે મારા તમારા કરતા વધારે બુદ્ધિ છે એમના, એડમિનિસ્ટ્રેટિવ પાવર વધારે છે એમ. નોટ ધેટ, છતાં લોકોને 1,00,000 રૂપિયા આવે, 1,00,000 રૂપિયા આવે, 6-6 કરોડ રૂપિયા. મારા કુટુંબ મારો ભાઈ એક છે, એ પેલા તો કઈ કમાતો નતો, છેલ્લા 10 વર્ષની અંદર 50-50 લાખ રૂપિયા થઈ ગયા. તમે બુદ્ધિ વધી ગઈ? એ તો કોઈ નસીબ નો વાત હતી. એ ધંધો કરતો, સટન ધંધો કરે છે, કમાઈ ગયો સટન. કેવો છે? 25 લાખ ગુમાવી દીધા એને, કઈ 5-5-5 લાખ ગુમાવો એટલે કઈ નહીં. તો આ તો બધું એ બિચારો હતો, માન પેલા પૂરું કરતો હતો. આ તો આ જ ધંધામાં તેને કઈ 10 વર્ષ પછી કે 20 વર્ષ સુધી ધંધો કર્યો, 1-2 વર્ષ એની બુદ્ધિ વધી ગઈ. 20 વર્ષ સુધી એ રોટલા પૂરા કરતો હતો, 21મા વર્ષે એની બુદ્ધિ વધી ગઈ. આ પૂર્યના એવા પરમાણુ હોય, એનો ઉદય આવે તો આ બધી વસ્તુઓ દેખાય એમ, 12-20 લાખ 25 લાખ આમ બનવું થાય તો નહીં પોતાનો કાંઈ. તો આ તો બધું પરમાણુ સાયન્સ છે. તો પાપ અને પુણ્યની અંદર કોઈ કે ન પડે, માને ના માને એ તારી ઈચ્છાની વાત છે. પણ વાત તો હકીકતમાં ફેર પડે એમ છે નહી, કેમ કે જે લોકોએ આ નક્કી કર્યું છે એ લોકોએ પરમાણુ જોઈને નક્કી કર્યું છે. કેમ કે અવધિ જ્ઞાનની અંદર પરમાણુ દેખાય છે. અવધિ જ્ઞાનની જે જીવો હોય છે એને પરમાણુ દેખાય છે, અને એ લોકોએ પરમાણુ જોઈને આ વાત નક્કી કરી છે. એમ અત્યારે કોઈ કલ્પિત વાત, જૈન દર્શનમાં કોઈ કલ્પિત વાતો છે જ નહીં. આપણે ત્યાં પણ એવા માણસો અત્યારે છે કે જ્યાં બેઠા હોય અને 50 ગાયો કે 100 ગાયો કે 1000 ગાયો શું કોણ માણસ શું કરે છે જોઈ શકે. વર્તમાનમાં આપણે છે અમારે ત્યાં બાજુમાં એક શંકર મહારાજ કરીને હતા, એ કુર્સી દે આપણે એ બધા શું કરીએ જોઈ શકે. અને આ ગાંધીજીની પાસે એક હતા ને, એક સુતાર હતો ગાંધીજી પાસે. ગાંધીજી ક્યાં અત્યારે ક્યાં છે એમ બધા પૂછ્યું કે 1972 ગાંધીજીને લઈ ગયેલા આગાથા મેલ ની અંદર ત્યાં હતા. આને કહ્યું કે આવો મેલ છે, આમ છે તેમ છે, ત્યાં હું ગાંધીજીને બેઠેલા જોઉં છું, ત્યાં બેઠો બેઠો જોઈ શકું. એને સંજય દ્રષ્ટિ કહે છે. એમ સંજય હતો એ મહાભારતની જયારે લડાઈ થઈ ત્યારે ધૃતરાષ્ટ્રને વાત કરતો હતો, શું કરે છે એમ કે મારા આ લોકો. તો વર્તમાનની અંદર પણ આવા જેવું છે આપણે ત્યાં, વર્તમાનની અંદર આવા જેવું આપણે ત્યાં છે એ જોઈ શકે જરૂર. તો આ બધું જોઈને નક્કી કર્યું છે, અત્યારે તો નક્કી કર્યું હતું. કલ્પના આગળ ભિન્ન થિયરી, પેલામાં તો બધી થિયરી, શું ન્યૂટન્સ લો માં તો બધી થિયરી ચાલે, ન્યૂટન્સ લો ગ્રેવિટેશન તો પછી ફરે, આમાં કઈ ફરે નહીં, આમાં ફરે નહીં. કેમ કે બહુ જોઈ જોઈને આ બધી વાતો કરી, બહુ સ્પષ્ટ એમને. જે લોકોને અવધિ જ્ઞાન હોય એમાં ખાસ કરીને પરમ અવધિ જ્ઞાન હોય એ આ બધી વાતો જોઈ શકે બિલકુલ બરાબર, તમારા મનના વિચારો બિચારો બધું જોઈ શકે. તો આ બધું જોઈ છે, નક્કી કર્યું છે આ બધી શક્તિઓનું એ પ્રમાણે કર્યું છે. આ પ્રમાણે જ એમ આવું પરિણામ આવે અને એનું આપણે ત્યાં શાસ્ત્રોમાં વિસ્તારથી વર્ણન કરતો, હું જે ભાવ કરે એ ભાવનું આ પરિણામ આવશે એવું આપણે ત્યાં શાસ્ત્રોમાં પૂરું તમે કયો એ અંદર જોવા. તો આપણે ત્યાં કર્મગ્રંથના કર્મગ્રંથ છે, તો સટખંડગમ છે, દિગંબરની અંદર શ્વેતાંબર 5 કર્મ ગ્રંથ છે, કર્મપળી નામનો ગ્રંથ છે. આપણે ત્યાં નિમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી એ ગુંબરસાર કર્મકાંડ અધિકાર લખેલો છે, અને આની ઉપર ધવલાની કોઈ 16 ભાગની મોટી ટીકાઓ છે. તો એની અંદર આ બધી વાતો લખેલી છે કે તમે કઈ વાત કરો અને તમને કયું પરિણામ તમે કયું થાય, બધી વાતો લખેલી છે. એક એક સ્પેસિફિકલી લખેલી છે, જોઈને લખેલી, કોઈ કલ્પનાની વાત નથી. કેમ કે એમની પાસે એવો પાવર આવે હોય છે, એવો પાવર હોય છે આપણી પાસે, એવો પાવર હોય છે. ઈડરની બાજુ એક બેન છે, હું હમણાં જોઉં, ઈડર હું ઘણી વખત જોઉં છું, કેટલો વસ્તુ ખાતી પીતી નથી, ખાતા પીતા એને ચાલે, એનું કામ કરે, ખેતરમાં કામ કરે, બધું કરે બધું કરે, કશું વાંધો નથી આવતો. આપણે આશ્ચર્ય થઈએ. તો આવી તો ઘણી ઘણી બધી બધી વાતો છે. તો આ બધું એટમ આપણી પાસે પરમાણુ આખું સાયન્સ છે, અને આખું જે કર્મ નો જે છે આખું એટમિક સાયન્સ છે. કર્મ એટલે પરમાણુ, એ પરમાણુની અવસ્થાઓ છે, એ કેવી રીતે બદલે છે. તો આપણે પુણ્ય પાપ કરવું હોય ને પછી આપણે પુણ્ય જયારે ચાલુ કરીએ તો એની અંદર ફેરફાર થતા જાય, કેમ કે બધું સમ ટોટલ રિઝલ્ટ આવે. એના પછી બધા નિયમો હોય છે, કેવું આવું કેવું ના આવું, એના બધા દરેકે દરેક વાત જે મેથેમેટિકલ કન્કલુઝન્સ આપણે ત્યાં મેથેમેટિક્સ છે એ પ્રમાણે આખું મેથેમેટિક્સ છે. એક ઉમેરી એટલે 2 થાય 3 થાય જ નહીં, એવું સૂક્ષ્મ ગણિત આપણે ત્યાં છે. અને એ ગણિત તો મારું તો કામ નથી, મને ખબર છે, મેં ક્ષપણાસાર ને બધું ગ્રંથો મેં જોયેલા, પ્રોબ્લમોલોજી એની ટીકા કરેલી. આપણું તો મગજ કામ ન કરે, આ માઇક્રોબાયોલોજી બાયોલોજી ને કાંઈ કામ ન કરે, ને એટલી મગજ જ કામ ન કરે. એટલું સૂક્ષ્મ ગણિત છે જૈનની અંદર, એટલું બધું સૂક્ષ્મ ગણિત છે કે જે ગણિત કદાચ આ કેલ્ક્યુલસ આ તેને વર્તમાનમાં જે છેલ્લું હિસ્ટ્રીને કહેલું એના કરતા ઓછું તો નહીં જ. તો આ બધા કેલ્ક્યુલેટિવ થિંગ્સ છે, પાપ અને પુણ્ય, અને પાપ પુણ્યથી પ એવો એક ભાવ જે શુદ્ધ ભાવ, એ દરેકે દરેક વાતો વિશે બરાબર જોઈને સમજીને જેમ છે તેમ આ વાતો લખવામાં આવી છે. અધર્મ થિયરી નથી, અહીં તો થિયરીમાં તમારે ફેર પડે, અમારી મેડિકલમાં તો ઘણી થિયરીમાં ફેર પડતા જાય. શું આ કારણથી છે એમાં કેટલા ફેરફાર થતા જાય, આની અંદર તો એવા જ્ઞાનીઓ આ વાતો લખી છે કે જેના સ્પષ્ટ દેખાય. હું કે બહુ ઘણા દાખલા નહીં આપો, પ્રોપર દેવ હતા, તમે સામે બેઠા હો તો તમારા શું અત્યારે મનમાં ચાલી રહ્યું છે એટલું કહી શકતા હતા. તમે શું વિચાર કરો છો કહી શકે વર્તમાન. તો એવી શક્તિવાળા જીવો આપણે ત્યાં વર્તમાનમાં પણ છે. આપણે તમને બધાને આપણને કોઈ ઉત્તર ન પણ મળે કે બધાને યોગ થાય એવું કઈ નહીં, પણ મારા સારા નસીબ મને ઘણા ઘણા એવા જીવોનો કંઈક સંસર્ગ થઈ ગયો છે કે કુદરતી હજુ હજુ મેં જોયા છે. આપણે આશ્ચર્ય થાય અને એ આપણું જુઓ આપણે એ તો ઠીક છે કે આ તો સાયન્સ આનું છે, પણ વર્તમાનની અંદર પણ જો તમે એસ્ટ્રોલોજીનું જે લોકોને જ્ઞાન છે એ લોકો તમને બધી વાત કહી શકે. એમાં આપણી પાસે સંહિતાનો એટલો બધો મોટો ભંડાર છે એ ભારતની અંદર કે તમે ક્યાં જન્મ્યો પણ તમારું નામ તમારું બહેરીનું નામ હું એ વાત આવે અંદર. આપણે આશ્ચર્ય થાય કે એ ક્યાંથી ખબર પડી. બીજી તો બધી વાતો આવે પણ નામ પણ આવે ત્યાં સુધી આપણી પાસે છે એ પાછા લખેલા. એમ નહીં કે મોઢેથી હું બોલી જઉં ને વાત કરું, દરેકે દરેક વાતો તાળપત્ર ઉપર તમારું આખું જીવન એ પ્રમાણે લખેલું. તમે આ નામ તમારા આ નામ તમારા બાપનું નામ માનું આ એટલે સુધી આપણે ત્યાં એટલી બધી આપણે આ બધી વિદ્યાઓ ત્યાં પ્રગટ છે. આ તો આપણે અત્યારે જઈએ તો આપણે કહી શકીએ. તમારે કશું બોલવા કરવાનું નહીં કે વાતે નહીં કરવાની પાસે જવાની, નામે કહેવાનું નહીં કશું કરીને તમારે ઉભા રહેવાનું બખ પછી ઈ વિલ સ્ટાર્ટ ટ્રેનિંગ. અને મદ્રાસની અંદર આ નામ વળી બધી સંહિતાઓ છે. આપણે તે અમુક છે પાટણમાં છે બીજી બધી છે. તો મારે તો શું કેવું છે કે આ બધી વિદ્યાઓ વર્તમાનની અંદર પણ એવું છે કે જાણવા વાળા ઓછા છે બધી વાત જવા દઈએ. કોઈ કોઈ વખતે કોઈ ખોટી વસ્તુ માણસ આપણે ભળી જાય વાત જોઈએ, પણ આ બધી વસ્તુ છે સાચી વસ્તુ છે. તો આ પરમાણુ જે સાયન્સ છે મારે તો પાપ પુણ્યની વાત કરવાની છે. અહીંયા ચારિત્ર અધિકાર છે તો પાપ પુણ્ય અને પાપ પુણ્ય રહિત અવસ્થા એ બધાના ફળો છે ને છે જ બધાના ફળો છે ને છે. મારા એક મિત્ર હતા જેને આ બધું મને ખરેખર મને જેને આ બધું સમજાયું છે શરૂઆત જેને કરી છે ભગુભાઈ કરીને, તો એક તારક કરીને મહારાજ હતા. તો એનો ફોટો ફોટો ત્યાં છે બધું. તો એમને એટલું બધું જ્ઞાન હતું કે એક માણસને એને કહ્યું કે આટલા દિવસે આટલા વાગે આ વાગે તારા હાથની અંદર તને આ પ્રમાણે ઈજા થશે. કશું જોયે ને એમને મોડેથી આવે વાત કરી. પેલો કે એમનું મારે ખોટું પાડવું છે એમ ખોટું પાડવું છે. તો તે દિવસે એ વાગે ચોથે માળે જઈને બસી ગયો. આ હું ફેચ કહું છું બરોબર બરોડા નહીં બેસી ગયો. સર આ વાત કે છે કે મારા થવા દેવી નથી. એ તો ઉપર જઈ ત્રીજે માળે ઉપર જઈને ભાઈ બેસી ગયા કે હવે કે આ ટાઈમ કીધો છે કે એ ટાઈમ સુધી મારે અહીંથી ખસવું જ નથી કે ખસવું તો થાય ને કે ખસવું તો મને ઈજા થાય ને. ત્યાં બરાબર એક્ઝેક્ટ એ ટાઈમે નીચેથી એની દીકરીએ બૂમ પાડી વીચી કર્યું બૂમ પાડી દે એકદમ ઉતરવા ગયો. દોરડું આપણે ત્યાં ને દોરડું રાખેલું હોય ત્યાં પકડવા માટે તેટલો જોતું જ એને કાપ પડી ગયા. હું તમને ફેક્સ કહું છું આમાં કઈ અતિશોક્તિની વાત નથી. એને જેને કહ્યું એને મારે બહુ સારો સમજ. તો આટલી એક્ઝેક્ટનેસ થી કેવી વાળી વસ્તુ બને છે આ વસ્તુ બનશે આમ છે એ બધું પરમાણુ સાયન્સ છે. કપા નથી પરમાણુ સાયન્સ છે. તો અહીંયા એ પરમાણુ સાયન્સની વાત કરે છે. ચારિત્ર અધિકારની અંદર પરમાણુ સાયન્સની વાત કરવામાં આવી છે કે કર્મનો આખો સિદ્ધાંત છે. તો એ કર્મના સિદ્ધાંતની અંદર આપણે રાગ દ્વેષ એટલા માટે કે તમે રાગ દ્વેષથી જેટલું બને એટલે પર થાય એટલે પહેલા પહેલું તો જે પાપ જે છે એનાથી. તો આની અંદર એ અધિકારની અંદર ચારિત્ર જયારે શરૂઆત કરે છે આચાર્ય શરૂઆત કરે છે તો એની અંદર મેં વાત કરી એ ટૂંકમાં વાત કરી કે દરેકે દરેક વાત બધી વસ્તુ એમાં દરેકે દરેકની વ્યાખ્યાઓ આપે બધું આપેલી હોય છે. તો એની અંદર અણુવ્રત અને મહાવ્રત અણુવ્રત આપણા માટે એટલે ગ્રહસ્થને કેવી રીતે રહેવું જોઈએ એ સંબંધનો વિચાર કર્યો છે. તો અહીંયા એ વાત કરેલી છે કે રાગ દ્વેષની નિવૃત્તિ થવાથી હિંસા જૂઠ ચોરી કુશીલ અને પરિગ્રહ એ પાંચ પાપોથી નિવૃત્તિ થઈ જાય છે. આ પાંચ પાપ મુખ્ય છે એ આપણે વાત કરી કે ભાઈ શું આપણે ન કરવું એની વાત કરી. તો અને પછી આપણે શું કરવું તો હિંસા ચોરીને બદલે અહિંસા સત્ય અચૌર્ય બ્રહ્મચર્ય સ્વધારા અગર તો ગૃહસ્થને સ્વધારા સંતોષ અને પરિગ્રહ, પરિગ્રહનું ગ્રસ્ત અને પરિગ્રહનું પરિમાણ કરવાનું કે ભાઈ મારે આટલા પૈસા હોય તો બસ, આટલું હોય તો મારે જીવન ટકે એટલા પૈસા મારે જોઈએ, બાકીના જે કઈ પૈસા આવે એટલું પરિણામ કરે તો પછી એને પેલી પૈસાની પાછળની જે દોટ હોય છે દોટ ઓછી થઈ જાય. તો એવા આપણે ત્યાં પાંચ પ્રકારના અણુવ્રત કયા છે કે હિંસા. તો હિંસામાં મોટી હિંસા, આપણે સામાન્ય તો હિંસા તો કરવાના છીએ, મોટી હિંસાની જે વાતો આવી છે કે ભાઈ કોઈને છેતરી ન નાખવાનું, કોઈને ભાર ખેડૂતો તો પેલા ઉપર વધારે ભાર ન પડવો, નોકરો પાસેથી અસહ્ય કામ ન લેવા, આપણો નોકર છે તો એની ઉપર પણ દયાપૂર્વક એ જેટલા કલાક તે પ્રમાણે આપણે કામ એટલું જ કામ લેવું, એ બધા ટૂંકમાં આપણા કોઈપણ વાતથી બીજાને દુઃખ ન થાય, આપણે વચનથી બીજાને દુઃખ ન થાય, આપણા શરીરથી બીજાને કોઈને દુઃખ ન થાય, અગર તો આપણા વિચારો પણ એવા ન હોય કે બીજાને આપણે દુઃખી કરીએ, તો મન વચન અને કાયાથી જેટલી બને એટલી બીજાને દુઃખ ન દેવું અને બીજાની દયા કરવી. દુઃખ ન દેવું એટલે પાપથી છૂટવું, અને બીજા જે કઈ જીવો છે એને આપણે બચાવવાની પ્રયત્ન કરવો, બને એટલી મદદ કરવાનો પ્રયત્ન કરવો, અને સુખી એ કેમ સુખ થાય એને એ પ્રમાણે વર્તવું, એ આપણે અહિંસા વ્રત છે. એ પ્રમાણે સત્ય, પૈસામાંથી આજે માટે બહુ જૂઠું બોલવું નહીં, મોટું જૂઠું. અહીં તો મોટા જૂઠાની વાત છે કે કોઈ આપણે થાપણ આપી ગયો એને ઓળવી લેવી, કોઈને ખોટું બોલી લેવું, કોઈ ભોળું જીવો એને છેતરી લેવું, એ બધી વાતો ને મનાઈ કરવામાં આવી છે. અને ચોરી, જો ઠેકાણે રાજ આપણે દંડ કરીએ એવી કોઈ પણ ચોરી આપણે નહીં, એની અંદર ટેક્સની જે આવતી એ બધી ચોરીનો પણ સમાવેશ થઈ જાય છે. એ પણ આમ છે ને, પછી આપણે સમજીએ કે નહીં ગાયનની ચોરી રાજની ચોરી આવી ગઈ એની અંદર પણ, તો એ પણ કેમ કે સાહસીએ ને, આપણે સાહસીએ ને, સાહુકાર છે ને, સાહુકાર નું બધા શાહ એટલા માટે નામ શાહ, એક તો દિલ્હી નો શાહ અને બાકી આપણે બધા શાહ એમ કે એનો, એટલે એનો વિશ્વાસ એવો કે ગામની અંદર શાહ છે, તો ગા શાહ આપણે ત્યાં ગામડાઓમાં હોય શું કરતા, કે દુષ્કાળ આવો હોય તો બધાને મદદ કરે, એમની કોઈને ત્યાં લગ્ન હોય તો આ શાહ પેલા જઈને બેઠા હોય, એની જેવી જરૂરત આપે આ કરે તે કરે બધું, તો એટલા માટે આપણે શાહ. હા, દિલ્હીના શાહ પછી આ શાહ નો નંબર આવતો હતો, પણ હવે બધું ફરી ગયું, વાત જુદી છે. લોકો વિશ્વાસ કરતા હતા કે અમને આ દુઃખી થવા નહીં દે, તો એ આપણું કર્તવ્ય છે કે ચોરી, જૂઠ, અભ્રમ, અપરિગ્રહ, અને એ ઉપરાંત ત્રણ અણુવ્રત, પાંચ અણુવ્રત છે, ત્રણ ગુણવ્રત છે અને ચાર શિક્ષાવ્રત છે. શિક્ષાવ્રત ની અંદર સામે તો આપણે સમજી કે સામાયિક, સામે ટૂંકમાં બે ઘડી સુધી શાંત ચિત્તે બેસી અને સશાસ્ત્ર નું વાંચન કરવું, એ સાંભળવું, આ પ્રવૃત્તિ આપણે રોજે રોજ કરવી કે જેથી કરીને આ માર્ગ સંબંધી આપણે ખ્યાલ આવે અને આપણે પોતે પાપ પ્રવૃત્તિમાંથી ઓછા થઈ અને ધર્મ પ્રવૃત્તિમાં જઈએ. તો સામે પૌષધ, પૌષધ તો અહીંયા આમાં તો બધું આપેલું હોય, અતિ સૌ વિભાગ વ્રત પાછી છે, એટલે કે અતિથિ જે આવ્યા હોય એને આપણે સન્માનપૂર્વક, એટલે જો કોઈ ને જરૂરિયાત છે આપણાથી બને એટલી એની જરૂરિયાતની આપણે મદદ કરવી, એ ચાર જે શિક્ષાવૃત્ત છે એ શિક્ષાવૃત્તમાં આમ કરવું. અને પેલાની અનર્થ દંડ વિરણ વ્રત એ ખાસ યાદ રાખવા જેવું છે, અનર્થ દંડ જેમાં આપણે કાંઈ પણ ફાયદો ન હોય અને છતાં આપણે પાપ કર્યા કરીએ, તો લોકો ઘણી વખતે એ માર્કો મારા હાથમાં આવે તો હું ઉડાડી દઉં, એટલે પણ તારે પણ માર્કો તારા હાથમાં તું ઉડાડી દઉં, હવે તારે હું તને કરી નાખું છું, હવે એને કાંઈ ઉડાડી શકે નહીં, કરી શકે નહીં, પણ પાપ બાંધ દે. હા, કઈક વાત આવે અહીં તો પછી બસ એ ગનથી ઉડાડી દઈએ કે ગનથી, બસ હું તેને ગનથી જ ઉડાડી દઉં. તો આ બધી વાતો એવી છે, એટલે આપણે ત્યાં પાંચ પ્રકારના એની વાત કરી છે કે પાંચ પ્રકાર ને અનર્થ દંડ કરીએ છીએ આપણે, કે આપણો ઉપદેશ આપીએ આપણે, કઈ નહીં આમ ધંધો કર, આમ કરીને તેમ કરીને, એવો આપણો ઉપદેશ તો આટલા જ કરીએ છીએ. પાપોપદેશ, પાપ ઉપદેશ એટલે પાપનો ઉપદેશ તમે આપો, પછી હાલતા ચાલતા હવે જવું રસ્તો તો એ લાગે તો લોન ઉપરથી જઈએ, અરે બાજુમાં જ જાય ને ભાઈ, હું કરે ના કચરા, હા એ બિચારા જીવ છે અને બનવા જોગ છે, એની અંદર તારા પૂર્વજો કોઈક હશે, દાદા ને દાદા કોઈક ત્યાં એવા હશે, તો ધ્યાન આપણે રાખીએ. તો એ ખબરના બાજુમાં ના ચાલી શકતી. તો કઈ નહીં, તો આપ ઝાડ તોડતા જાય માણસો ઘણા એવી તેવું તમે જતા હોય તો ઝાડ તોડતા જાય દીપક. એટલે પણ તારે શું છે એ બિચાર દુઃખી કરે, તને શું ફાયદો થાય તોડવામાં, પાછો ફાયદો ના કીધું ઉપર પાંદડું ત્યાં ત્યાં. તો એવી એ બધા અનર્થ દંડ છે, ખોટી ખોટી વાતો. હા, ચાર પ્રકારની વિકથા કરવાની, હા, રાજકથા એમાં રાજ આ માર્ક બધી રાજકથામાં આવી જાય. ખાવાની કથા બહુ કરે, બીજું શું કરે, કપડા પહેરવાની કથાઓ, બહેનો હોય તો કપડા પહેરવાની કથા, ઘણી કથાઓ. તો એ બધી કથાઓની અંદર આપણો ટાઈમ કઈ ફાયદો કઈ નહીં. પેલા આમ કીધું, પેલા આમ આના કરું ને ના કરું, એમાં આપણે કશો એમાં ફાયદો કઈ જ ન થતો હોય, ને છતાં આપણે પાપ બાંધતા હોઈએ. તો એ પાંચ પ્રકારના ટૂંકમાં જેમાં આપણો અર્થ સરે નહીં અને ખોટા વિચાર કરીને પાપ બાંધવાની જે કઈ ક્રિયા કરી, આનું આમ કરી નાખું, આનું આમ કરી નાખું, આમ વાતો વાતોથી પાપ જીવ બાંધી જાય. પછી આપણે તેમ જ કહું કે હિંસાદાન, એટલે કોઈને હથિયારો ના આપવા, આ ના આપવા, કે એ વાત પણ આવે, ખોટો ઉપદેશ આપણે એને આપવો નહીં. દુશ્રુતિ, ખોટી કથાઓ સાંભળવી નહીં, એટલે કે લડાઈઓની કથા ન સાંભળવી, કોઈને મારી નાખે એવી કથાઓ ન સાંભળવી. ચાર પ્રકારની કથા ને, રાજકથા, પથકથા, દેશકથા, એ ચાર કથાઓથી આપણે દૂર રહેવું. કેમ કે આપણે કઈ ફાયદો નહીં એની અંદર, કથાઓ કરે જાઓ બસ એટલું જ, પણ એમાં આપણને કઈ ફાયદો નહીં. એને ઉલટું આપણને પાપ બંધાય, એને કોઈક એવું આવે તો હું આમ કરી નાખું, ત્યારે આપણે મન જા આમ આનું આમ કરે, અને એમ કેમ લખો આનું આમ કરે, અને એમ કર્યું. એટલે એને કે રામે સીતાને કેમ કે કાઢી જ મૂકી કે શું સમજે છે એના મને, સાંભળે લેવા થોડા. એટલે તારે હવે રામે સીતા પાંચ વર્ષ જાય, પાંચ હજાર વર્ષ બધા. હા, શું અધિકાર એમને હતો કે, અને એને કેવી રીતે ભગવાન કે આ બધી હવે એ પાંચ હજાર વર્ષ પહેલા થઈ ગયા, સીતા નથી ને, રામે નથી ને, કાંઈ નથી ને, હવે તું એની ક્યાં માની ને બેઠો. હારું તો કાંઈ, રામે હારું શું કર્યું શું ન કર્યું એ વાત તો તું જવા દે છે, ને તું કેમ એને એમ કે એ સગર્ભા હતી ને જંગલમાં મૂકી, એ શું સમજે છે કે. હવે એક સીતા તારી બેન હતી કે તારી કાંઈ હતી કે શું હતું કાંઈ, પણ ના પછી તો કથાની અંદર પણ એવો ભાવ કાઢી આટલો દાખલો આપું છું. એક બેન હતા, તે આખું કઈ ખાવા મળ્યું કે શું પ્રતિ કહ્યું કે રામ માંસ ખાતા હતા. લ્યો આલ્યા કે રામાયણમાં આ માટે તે રામાયણ તો વાંચી કે જો અને તો કેવી રીતે મારવા જયા. અરે પ્રતિ આ તો પેલો તો મૃગ કયો હતો, માયાવી મૃગ તો હતી કઈ નહીં. તો એ બેનને પોતે માંસ ખાતી હતી, એના અનુબંધન માટે એને રામાયણ માટે આ શોધી કાઢ્યું. તો આવી બધી કથાઓ આપણે, રાજકથા, ખાવાની કથા, આ કથા કરે તો હું બીજી ખાવાની કથા, અને સારું કર્યું ન કર્યું, આ બહુ સરસ, ખાવું છે વાત જરૂર છે, મારે શરીર છે તો મારે ખાવું જોઈએ, પણ બહુ વખાણી વખાણીને ન ખાવું, પાપ બંધાય. બહુ વખાણી વખાણીને ખાવાથી બહુ આસક્તિ હોય છે, જેટલી આસક્તિ એટલું આપણે વખાણ કરી, માટે ઘણું વખાણી કરવું ને પછી ફરાના કોકને ઘેરે ગયા બહુ સારું કર્યું એમ કહી દેવું, પણ અધરથી પછી એમ કે એના કે છે કે સમજ્યા સારું, તો બહુ સારું બને કે હા કહી દઉં, આમ તો સમજવાનું અંદર થી તો ઠીક છે. ઠીક, તો ખાવા પીવાની અંદર બહુ રસપૂર્વક જમવું ચુકાવ્યું, બે છે રાખવું છે આપણે, ખાવું તો પડશે જ આપણે, પણ બહુ જ એમ આસક્તિપૂર્વક આપણે ન ખાઈએ. કેમ જેટલું આપણે આસક્તિપૂર્વક ખાઈએ છીએ એટલા પરમા આપણો જીવ જાય છે, અને પરમા જીવ જાય તો આપણે એટલું પાપ ન, કેમ કે ફરી આપણે ખાવાની ઈચ્છા કરીએ છીએ, માટે જરૂરિયાત છે વાત બરાબર છે. તો આ એક વાત આપણે ખાસ યાદ રાખવાની કે જ્યાં કોઈ પણ પ્રકારનો અનર્થ અર્થ ન સરે, આપણો કોઈ પણ પ્રકારનો લાભ ન હોય, માત્ર ગેરલાભ ન હોય, એવી કોઈ પણ ક્રિયાઓ આપણે ન કરીએ, એમાં દુશ્રુતિની અંદર આ જાય છે પાપોપદેશ દુશ્રુતિ. તો આ પછી દેશની એ વ્રતોની પણ વાતો કરેલી છે, પણ સામાન્ય રીતે આટલું આપણે બરાબર ધ્યાન રાખવું જોઈએ. અને બીજી આની અંદર એક બીજી વાત પણ ગ્રસ્તને માટે કરી છે, એ સમાધિ મરણની વાત કરી છે કે સમાધિ મરણ હોય તો જે વખતે પોતે એમ લાગે પોતાને કે હવે એવો રોગ થઈ ગયો છે, આમાં તું જીવું નહીં, તો બને તેટલું પોતે ધર્મ ધ્યાન રાખે. અને સમાધિ મરણ માટે તો ઘણી વખતે તો ધીરે ધીરે આહાર છોડ્યા છોડે એ બધી પ્રક્રિયાઓ છે, પણ એ પ્રક્રિયાઓ સામાન્ય જીવનું કામ નથી. એટલે જ્ઞાનીને માટેની છે કે જે જ્ઞાની પોતે પોતાનું ચિત્ત બરાબર અંતરમાં રાખી શકે, એના દેહ પ્રત્યે પ્રીતિ ન હોય તો. પણ સમાધિ મરણ માટે પણ આપણે તૈયારી એટલા માટે કે એનું આમાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. અને પછી ગ્રહસ્થની 11 સૃષ્ટિનું વર્ણન કરવામાં આવ્યું છે, કેમ કે અધિગમ્ય ગ્રંથ છે. તો 12 વ્રત ઉપરાંત 11 પ્રતિમાનું પણ આની અંદર વર્ણન કરવા, પણ એનું વિશે આપણે બહુ કઈ જરૂર નથી વાત કરવાની. પણ આ પ્રમાણે ટૂંકમાં રાગ દ્વેષ આપણને જે પ્રમાણે ઓછા થાય, હિંસા આદિ કાર્યો જે પણ ઓછા થાય, અને પુણ્ય આદિ જે પ્રમાણે બંધ પડે, જે કાર્યો કરવા યોગ્ય જે કાર્યો આપણે કરીએ, અને ત્યાર પછી એ સમજતા સમજતા ધીરે ધીરે આપણે પાપ અને પુણ્યથી પર થવાની એક પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં રાગ દ્વેષ સહિત પ્રક્રિયામાં આપણે જવું છે. પણ જ્યાં સુધી પાપ છોડીને પુણ્યમાં ના આવીએ ત્યાં સુધી પુણ્યથી રહિત આપણે ન થઈ શકીએ. તો એની આખી પ્રક્રિયાને માટે વારંવાર સત્સંગ કરી અને પછી એ પ્રક્રિયા વિશે આપણે જાણવું પડે. તો એ બધી પ્રક્રિયાઓ જૈન દર્શનની અંદર અને અન્ય દર્શનની અંદર આપણે જૈન દર્શનમાં જ બતાવી છે, પણ જૈન દર્શન અંદર બહુ જ લોજિકલી અને બહુ જ ગંભીરતાથી અને બધા સમજી શકે, અને અંધશ્રદ્ધાનો કોઈ પણ વિષય નહીં, દરેક વાત શ્રદ્ધાપૂર્વક આપણે સમજી શકીએ. માત્ર જૈન દર્શનનો અર્થ અત્યારમાં જે ચાલે છે એવો નથી કે માત્ર વિધિ વિધાન, એટલે ભગવાનને ડેરાસર ગયા, પૂજા કરી, અપવાસ કર્યો, એટલું નથી. એ તો માત્ર બાહ્ય ક્રિયા, શુભ ક્રિયા છે. એથી ધર્મ તો આખો બીજો છે, અંતરનો ધર્મ છે. અને એ તો પોતે રાગભાવ રહિત થઈ અને પોતાના આત્માનું જયારે દર્શન કરે છે ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. ત્યાં સુધીના માત્ર દેવાસરે જેવું કે વ્યાખ્યાન સાંભળી લીધું કે અપવાસ આદિ તપ કરી લીધું, એટલા માત્રથી કોઈ ધર્મ થતો નથી. પણ આ બધા કારણો જે છે એ આપણે એક ભૂમિકા તૈયાર કરે છે, પાપમાંથી આપણે બચાવે છે, એટલે એ સાધનોનો આપણે અંગીકાર કર્યો છે. પણ જે સાચું સાધન છે એ તો વિતરાગ ભાવ છે, અને વિતરાગ ભાવ જગતના સમગ્ર પદાર્થથી આપણું મન જયારે પાછું પડે અને એ મન જયારે સ્થિર થાય છે ત્યારે આપણને આત્માનું સ્વરૂપ જેમ છે તેમ આપણે અનુભવીએ છીએ. અને ધર્મની શરૂઆત ત્યાંથી થાય છે, અને એ જેને અનુભવે છે એને જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે જરા પણ આસક્તિ થતી નથી. પછી એનું રાજ આપે જ્ઞાનની અંદર કે તારું રાજ તારી પાસે લેગો, જ્ઞાની તો શહેનશાહના શહેનશાહ છે. તો એને જગતના કોઈ પણ એ જગાએ આવવા માટે પાપ આદિ છોડી, પુણ્યનો અંગીકાર કરી અને સ્વાધ્યાય આદિ કરી અને આગળ વધી, અને પછી એને પણ છોડવું પડશે અને પોતાના શુદ્ધ ભાવની અંદર કે આત્મ સ્વરૂપનું દર્શન કરવું પડે. પોતાનું સ્વરૂપ જેવું છે એ કઈ બહારથી લાવવાનું નથી, પણ પોતાનું મન જગતમાંથી પાછું પડે એ જાતની આખો પ્રક્રિયા છે. એ માંથી પસાર થઈ જયારે આપણું મન સ્થિર થાય છે ત્યારે આપણે આપણું સ્વરૂપ જેવું દેખાય છે. અને એક વખત દેખાય આપણું સ્વરૂપ પછી જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે આપણે વૃત્તિ રહેતી નથી, અને ત્યાંથી જે સુખની પ્રાપ્તિ થાય છે એ સુખ સદાય ચાલુ રહે છે. એક સેકન્ડ એવી નથી કે જે સુખનો આ તો આપણે તરત ચિકન પૂરી ખાધા હોય તો મોઢામાં હોય ત્યાં સુધી પાકલા પછી સ્વાદ જતો રહ્યો, બે એક દિવસ પછી તો યાદ ના આવે. તો અહીંયા તો ચાલુ થયા પછી કોઈ દિવસ એ સુખનો અભાવ થતો નથી. જેમ બોઈંગ હોય ને, ઉછળતા પાણીના બોઈંગ હોય છે આપણે ત્યાં, ઉછળતા પાણીના બોઈંગ વિરમગામ ને આજુબાજુનું જે પ્રદેશ છે ત્યાં ઉછળતા પાણી, એક વખત પ્રવાહ ચાલુ થયો થયો પછી બંધ ન થાય, એટલે પંપ બંપ લગાવવો પડે નહીં. એમ એક વખત આત્મદર્શન થાય અને જે સુખનો પ્રવાહ છે એ પ્રવાહ ચાલુ થાય, એ ચાલુ પછી કદી એનો અભાવ થતો નથી. અને એ એક વખત ચાલુ તો પછી જગતની સમગ્ર સંપત્તિને તૃણવત લાગે છે. આ હકીકત છે, આ કોઈ કલ્પિત વાત નથી. જે લોકોએ આ વાતો અનુભવી છે એ લોકોએ પોતાના અનુભવ દ્વારા આ વાત કરી છે. કોઈને છેતરવા માટે કે કોઈ કલ્પનાની વાત છે ને, પણ એ મહત્પુરુષોએ મહાત્યાગ કરીને અને આને માટે પૂર્ણ પ્રયત્ન કરી અને પોતાના સ્વરૂપનો આવિર્ભાવ કરી અને આ બધી વાતો જેમ છે જોઈ છે તેમ લખી છે, અને આપણે પણ એને માટે પ્રેરણા કરી છે કે આ એક એવું અધ્યાત્મ શાસ્ત્ર છે કે જે શાસ્ત્રનો અનુસરીએ તો આપણે કોઈ પણ દિવસ દુઃખ સ્પર્શે નહીં એવી સ્થિતિને આપણે પામી શકીએ અને જગતના કોઈપણ પ્રતિકૂળ પ્રસંગો આપણે એક વખત આત્મદર્શન થયા પછી આત્માની શાંતિનો જગતના કોઈપણ પ્રતિકૂળ પ્રસંગોનો ભંગ કરે નહીં, પછી એને હાથ કાપી નાખે તો એને કાંઈ દુઃખ થતું નથી. અને કોઈપણ એ તો શું, કોઈપણ એનું મરણ થાય તો એને દુઃખ નથી લાગતું. તો એવી એક અવસ્થાની પ્રાપ્તિ આપણે કરી શકીએ એમ છીએ અને એ આ મનુષ્ય ભાવમાં જ થઈ શકે એમ છે. તો અત્યારે અવસર આવ્યો છે અને જો અવસર ચૂકી ગયા પછી તો ખબર નથી કે કેટલા વર્ષો મનુષ્ય જન્મ આપણે મળશે અને ક્યારે આપણે પછી આ પ્રયત્ન કરીશું. એટલે આ શાસ્ત્રનો આપણે પરિચય કરવો, પાપથી દૂર થવું, પુણ્યનો બને એટલું કરવું, દરરોજ ભગવાનના દર્શન કરવા, શાસ્ત્રનું કંઈ ને કંઈ વાંચન કરવું, સત્સંગ કરવો અને આ માર્ગ શું છે એ સમજવાને માટે આપણે પ્રયત્ન કરીએ તો આપણી પાસે તે બુદ્ધિ છે કે આપણે જરૂર એમાં સમજી શકીએ અને જો પુરુષાર્થ કરીએ તો જરૂર આપણે એમાં પ્રવેશ પણ થઈ શકીએ. અને એક વખત પ્રવેશ થાય તો અનંત કાળનું જે અનંત દુઃખ છે એ દુઃખનો નાશ થઈ અને નિત્ય એવા સુખની આપણે પ્રાપ્તિ કરી.
આજનો સ્વાધ્યાય પૂરો થાય છે. હવે કૃપાળુદેવના પદ બહુ પુણ્ય કર્યા પુંજથી તથા સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
બન્યું એવું કે મોક્ષમાળા રચાતી હતી ત્યારે એના 67મા પાઠ પર શાહી ઢોળાઈ ગઈ. એ પાઠ ફરી લખવો પડ્યો, પણ એ જગ્યાએ અધ્યાત્મયોગી કવિ રાયચંદભાઈ તરીકે પ્રસિદ્ધ એવા શ્રીમદજીએ એક અપૂર્વ તત્વ વિચારનું હરિગીત છંદમાં રચેલું ભાંત કે પ
पश्चात दुख ते सुख नहीं
जयते